તારીખ 15/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 390 અને 393 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 765
નિષ્કામ યથા યોગ્ય આત્મરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે આત્મરૂપ લખ્યું છે એટલે આત્મીયતા ઘણી છે. જે ઉપાર્જિત કર્મો ભોગવતા ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતા હોય તો તેમ થવા દેવા યોગ્ય છે એમ ઘણા વર્ષનો સંકલ્પ છે. સંકલ્પ છે તે અમારો અભિપ્રાય છે ઘણા વર્ષથી કે પૂર્વે ઉપાર્જિત કરેલા જે કર્મો ભોગવવામાં ઘણો સમય લાગે તે જ કર્મો બળવાનપણે જો ઉદયમાં આવે તો એમ થવા દેવું યોગ્ય છે. બળવાનપણે ઉદયમાં આવીને ક્ષય થઈ જાય છે. કેમ ક્ષય થઈ જાય છે? કે પોતે રાગદ્વેષ કરતા નથી, જોડાતા નથી, માટે તો તેમ થવા દેવું યોગ્ય છે એમ અમારો અભિપ્રાય છે. અને એમ જ વર્તે છે પોતે. જેમ જેમ જીવ પુરુષાર્થ કરે તેમ તેમ સંચિત કર્મ, બંધાયેલા કર્મ જલ્દી જલ્દી ઉદયમાં આવે. એની જે સ્થિતિ પડી હોય એ ટૂંકાઈ જાય. અપકર્ષણ એને કહે છે કરુણાનુયોગની ભાષામાં. અપકર્ષણ ઉત્કર્ષણ, લાંબી સ્થિતિ થાય. સ્થિતિ પડી હોય એનાથી લાંબી સ્થિતિ થાય એને ઉત્કર્ષણ કહે છે. ઘટી જાય એને અપકર્ષણ કહે છે. અને પ્રકૃતિ બદલાય એને સંક્રમણ કહે છે. પુણ્યમાંથી પાપ થાય, પાપમાંથી પુણ્ય થઈ જાય, શુભમાંથી અશુભ થાય, અશુભમાંથી શુભ થઈ જાય. એવા ફેરફારો સત્તામાં રહેલા કર્મમાં થાય છે. ઉદય આવ્યા પહેલાં, ઉદયમાં આવ્યા પછી કોઈનો ફેરફાર ન થાય. એટલે મુમુક્ષુ જીવ કે જ્ઞાની જો પુરુષાર્થે ચડે તો કેટલાક કર્મોની સ્થિતિ ઘટી જાય છે. એ જલ્દી જલ્દી ઉદયમાં આવે છે અને તીવ્રપણે ઉદયમાં આવે છે. આ પુરુષાર્થ છે, વર્તમાન પુરુષાર્થના કારણે. વર્તમાન પુરુષાર્થના કારણે સંચિત કર્મોમાં ફેરફાર થાય, ઉદયમાન કર્મોમાં ફેરફાર ન થાય. ઉદયમાન કર્મ છે એમાં તો કોઈ ફેરફાર થવાની શક્યતા જ નથી, એવો નિયમ છે. એમાં ફેરફાર થવાની શક્યતાઓ ખરી. જેવા પરિણામ સવળો પણ ફેરફાર થાય ને અવળો પણ ફેરફાર થાય, બે. ઉલટો પુરુષાર્થ હોય તો અવળો ફેરફાર થાય, સુલટો પુરુષાર્થ હોય તો સવળો ફેરફાર થાય. એમ એમ ઘણા વર્ષનો સંકલ્પ છે. સંકલ્પ એટલે શું? નિર્ણય છે અમારો કે જે કર્મ ભોગવવામાં ઘણો સમય લાગે એ ભલે તીવ્રપણે ઉદયમાં આવી અને એનો ક્ષય થઈ જાય તો અમે એમ ઈચ્છીએ છીએ. એટલે એનો અર્થ શું થાય કે રસ્તો ટૂંકો થઈ જાય છે, મોક્ષની સમીપતા થાય છે એમ છે એનો. કેમકે મોક્ષ તો નિષ્કર્મ દશા છે, તો જે કર્મ ક્ષય પામે એટલું નિષ્કર્મ પણ થયું, જેટલા ક્ષય પામે એટલું નિષ્કર્મ પણ થયું. વ્યવહારિક પ્રસંગ સંબંધી ચો તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો જોઈને પણ નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવો છે. કેવી સરસ વાત લખી છે. વ્યવહારિક પ્રસંગ એટલે ઉદયમાં પરિસ્થિતિ એવી હોય, ચારે બાજુથી ઘેરાય, ચારે બાજુથી પ્રતિકૂળતા હોય, શું ચારે તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો, એવા પ્રસંગો ઊભા થાય. એ ચિંતા થાય જ, છતાંય જેને નિર્ભયતા હોય, નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે, એવું હોય તો પણ નિર્ભયતા જ આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ તો એવો છે, જ્ઞાનીનો માર્ગ તો એવો છે કે ભલે ચારે તરફથી ગમે તેવો ચિંતા થાય એવા પ્રસંગનો ઘેરાવો ન હોય, કાંઈ વાંધો નહીં. અવ્યાબાધ એવા મારા સ્વરૂપને શું થવાનું છે? ચારે તરફ તો બારની છે, એ ચારે તરફ અંદરમાં કાંઈ આત્માને અડતી નથી. આત્માને કોઈ બાધા કરી શકે એવી પરિસ્થિતિ નથી. ચિંતા પ્રતિકૂળતાને કારણે આવે છે, અને પ્રતિકૂળતા એક જીવની કલ્પના છે. ખરેખર પ્રતિકૂળતા જેવું કંઈ જગતમાં છે નહીં, અનુકૂળતા જેવું કંઈ જગતમાં છે નહીં. આખું જગત અનુકૂળતા અને પ્રતિકૂળતાની વચ્ચે મથામણમાં છે, મને મૂંઝવણમાં છે. જ્યારે આ માર્ગ એવો છે કે અનુકૂળતાને પ્રતિકૂળતાને ગણતું નથી, અનુકૂળતાને ન અનુકૂળતા ગણે, પ્રતિકૂળતાને ન પ્રતિકૂળતા ગણે. કેમ કે પોતે માત્ર જ્ઞાન છે, જ્ઞાન માત્ર એવા પોતાને અન્ય સર્વજ્ઞે માત્ર છે, આ સિવાય કાંઈ નથી. જ્ઞાનને બધું જ જ્ઞેય છે, આ જ્ઞેય ઠીક ને આ જ્ઞેય ઠીક એવું જ્ઞાનને નથી. જ્ઞાનનો એવો સ્વભાવ નથી ઠીક ઠીક કરવાનો, એ રાગનો સ્વભાવ છે. ઠીક ઠીક પણ હું કરવું એ ભ્રાંતિનો અને રાગનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું સિવાય કાંઈ નથી, એની મર્યાદા માત્ર જાણવામાં પૂરી થાય છે. જાણવા ઉપરાંત જીવ સારું નરસું કરે છે એ જ્ઞાનની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કરે છે. જ્ઞાનની મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ દુઃખનું કારણ છે, અને જ્ઞાનની મર્યાદામાં રહેવું તે સુખનું કારણ છે. આમ સુખ અને દુઃખની ઉત્પત્તિનું આ વિજ્ઞાન છે. કોઈ પણ જીવને આકુલતા કેમ થાય છે? એ કાં સારું છે એમ કલ્પના કરે છે, કાં સારું નથી એમ કલ્પના કરે છે, કાં અનુકૂળ છે એમ કલ્પના કરે છે એમાં પણ દુઃખ છે, અને પ્રતિકૂળ છે એમ કલ્પના કરે છે એમાં પણ દુઃખ છે. સમભાવમાં રહે જ્ઞાતા દ્રષ્ટા પણ તો સુખ છે, દુઃખ નથી. અમે વિશેષ હાલ કાંઈ નથી લખી શકતા નથી, તે માટે ક્ષમા માગીએ છીએ, અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ એ જ વિનંતી. ઠીક, ઉપયોગ ચાલતો નથી લખવામાં પણ, એટલી આકુલતા પણ બરદાસ્ત થતી નથી, અને તમને એ અનુકૂળ નથી. તમને તો જેમ અમે વધારે જ્ઞાન વાર્તા લખીએ એ અનુકૂળ છે, પણ એના માટે ક્ષમા માગી લઈએ છીએ. અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક તમને સ્મરીએ, સ્મરણ તમારું સ્મરણ કરીને નિષ્કામ ભાવે, કોઈ રાગદ્વેષનો ભાવ નથી એની અંદર, નમસ્કાર કરીએ છીએ, તમારી યોગ્યતાને નમસ્કાર કરીએ છીએ. પછી એક કડી ટાંકી છે કોઈ પદની, નાગર સુખ પામરનવ જાણે વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણે તેમ ધ્યાન તણુ સુખ કોણ જાણે નર નારી. શું કહે છે? એક જમાનામાં નાગર લોકો બહુ સુખી હતા, એ દરિદ્ર માણસો કેમ જાણે, શ્રીમંત લોકો હશે એ જમાનામાં. નાગર સુખ પામરનો જાણે વલ્લભ સુખ ન કુમારી રે, અને કુમારી છોકરી ધણીનું સુખ નથી સમજતી. અનુભવ વગર તેમ ધ્યાન તણો સુખ, ધ્યાનમાં આત્મધ્યાનમાં કેવું આત્મિક સુખ છે, અમૃત જેવું સુખ છે, એ સ્વાનુભવ વિના કોઈ પુરુષ કે સ્ત્રીને કોઈ નર નારી જાણી શકતા નથી. એમ કહીને સુખ છે એ અનુભવનો વિષય છે, અને જે તે પ્રકારના સુખને અનુભવીને સમજી શકાય છે, વિચારીને સુખને નથી સમજાતો, એમ કહેવા માગે છે. પછી એક આઠ દ્રષ્ટિની સજ્જાઈમાંથી યશુ વિજયજીનું પદ લીધું છે, અને એના ઉપર તો પછી આગળ પત્ર પણ લખવાના છે. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. શું કહે છે? એ સ્ત્રી છે, એનું મન એના પતિ ઉપર હોય છે, એના વાલા પતિ ઉપર હોય છે, ઘરના ભલા ગમે તે કામ કરે, કપડાં ધોવે, વાસણ ઉટકે, હંજવારી કાઢે, રસોઈ કરે, ગમે તે કામ કરે, એનું મન એક જ જગ્યાએ હોય છે, એના પતિ ઉપર. મન કયો કે લક્ષ કયો, એમ જે સ્થિર જ્ઞાન થયું છે, જે જ્ઞાન અક્ષેપ, અક્ષેપ એટલે ક્ષેપ વગરનું, ક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ વગરનું, શાંત, શાંતિ, આત્માની શાંતિવાળું જે જ્ઞાન છે, એ જ્ઞાન એવી રીતે પોતાના સ્વરૂપ ઉપર હોય છે. મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે મન દ્રઢ રહે જ્ઞાન અક્ષેપ કવંત. તેમ શ્રુત ધર્મે, શ્રુત એટલે જે ધર્મ શ્રવણ થયો છે, ભાવશ્રુત જ્ઞાનમાં આવી ગયો છે, સ્થિર થયેલું જ્ઞાને મારીએ છે, એટલે લક્ષ આત્માનું ક્રિયા કરે એમ કહેવું છે. સ્થિર થયેલા જ્ઞાનમાં લક્ષ તો આત્માનું ક્રિયા કરે, જેમ સ્ત્રીનું લક્ષ એના પતિ મારીએ છે. તો વિસ્તારથી એના ઉપર તો બે ત્રણ પત્રો આવશે. એ 390 થયો, 393માં પછી એ પદ ઉપર થોડુંક વાત શરૂઆત કરી છે કે મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. જ્ઞાન અક્ષેપને સંધિ કરે પકવંત એમ લીધું છે. જેમાં મનની વ્યાખ્યા વિશે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ પાનનું દ્રષ્ટાંત લખ્યું છે તે પત્તું, અને જેમાં યમ નિયમ સંયમ આપ કયો એ આદિ કાવ્ય આદિ વિશે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતા શરીરાદિ વ્યથા ઉત્પન્ન થયા વિશેનું સૂચવન છે તે પત્ર, અને ત્યાર પછીનું એક સામાન્ય એમ પત્રને પત્તા મળ્યા તે પહોંચ્યા છે. કેટલા બધા લખ્યા છે તો સૌભાગભાઈએ શું? જેમાં મનની વ્યાખ્યા લેશે એક, પીપળાના પાનનું બે, યમ નિયમોનું 3, મનાદિ નિરોધ કરવાનો 4, અને ત્યાર પછીનું સામાન્ય 5, એમ પાંચ કાગળો પહોંચ્યા છે એમને. જવાબ લખાય પેલા પાંચ કાગળો પહોંચ્યા છે. તેને વિશે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઈચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિશેનો પ્રધાન વાક્ય વાંચેલ છે અને લક્ષમાં છે. એ પત્રની અંદર મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઈચ્છા, સુભાષભાઈની ઈચ્છા છે, મુખ્ય ભક્તિ સંબંધીની ઈચ્છા છે, મૂર્તિનું પ્રત્યક્ષ થવું. એટલે પોતે વિશેષપણે ભક્તિભાવથી કોઈ વાત લખી હશે, પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી હશે. એ વાત વિશેનું પ્રધાન વાક્ય વાંચેલ છે, લક્ષમાં પણ છે. એટલે એ વાત તમારા ખ્યાલમાં છે, તમે લખો છો એ વાત અમારા ખ્યાલ બહાર નથી. શું કહેવા માગે છે તો કંઈ પત્ર જોયા વગર ખ્યાલ ન આવે. આમાં આમાં કોઈ પત્ર હોય તો જોઈ લો એમાં ચાલતા. હા, ઠીક છે. શ્રાવણ સુદ દશમ ને બુધવાર બરાબર એક જ દિવસે લખ્યા છે. એવું અંબાલાલભાઈને લખ્યો છે, 391 વાળો છે ને એ અંબાલાલભાઈ ઉપર લખાયેલો છે અને આ સૌભાગભાઈ ઉપર લખાયેલો છે. એમ તો 392માં પણ છે એ, તે એ જ દિવસે લખાયેલો છે. 390, હા, શ્રાવણ સુદ દશમ 389, પણ શ્રાવણ સુદ દશમ 89, 90, 91, 92, 93, 5 પત્રો લખ્યા છે એક દિવસમાં. એમાં બે સૌભાગભાઈ ઉપર લખેલા છે, 390 અને 393. 389 મનસુખભાઈ દેવસિંહભાઈ લીંબડી ઉપર લખેલો છે. બીજો અંબાલાલભાઈ ઉપર છે, 92માં કઈ લખ્યું નથી. મને એમ છે 392 પણ શું, હા, એમ હોવું જોઈએ. 392 પણ સૌભાગભાઈ ઉપર હોવું જોઈએ, કેમ કે એમાં વશિષ્ઠનું લખ્યું છે. મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે. મૂર્તિ મૂર્તિના પ્રતિક્ષણા તો હાલ ગ્રસ્થાશ્રમમાં વર્તે છે. કૃપાળુદેવની મૂર્તિની વાત છે. અને ચિત્રપટને વિશે સંન્યાસ આશ્રમ વર્તે છે. એ ધ્યાનનો સુખ એવો બીજો પ્રતિબંધ છે મુખ્ય એવો. તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાનને વિચારવા યોગ્ય છે અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્રે સંક્ષેપ કરવી પડે છે. એવું કંઈ લખ્યું છે કે તમારી પ્રતિમા બનાવીને રાખીએ ઘરમાં. પ્રતિમા ન બનાવી તો ચિત્ર ચિત્રાવીને રાખીએ તો એવું કાંઈ નહીં. પ્રત્યક્ષ યોગનો જ વધારે ભાવ રાખવો, કેમ કે અમે એમ થાય ઘરે પ્રતિમા તો છે, ચિત્ર તો ફોટો તો છે, પ્રત્યક્ષનો જ વધારે ભાવ રાખો એમ કહેવાનો આશય છે. અને પ્રારબ્ધની સ્થિતિ પણ એવી નથી થઈ કે પ્રતિમા બનાવી શકે. પ્રત્યક્ષ યોગનું ફળ બહુ મોટું છે. આવા બધા વિકલ્પ કરવા કરતાં પ્રત્યક્ષ યોગનું ફળ બહુ મોટું છે. કેમ કે પ્રત્યક્ષમાં જે રસ આવે એ પરોક્ષમાં આવે નહીં. પ્રત્યક્ષની જે અસર થાય એ પરોક્ષમાં અસર થાય નહીં. એટલે વાત છે. એ તો ત્યાં આપણે આવશે એટલે લઈશું, વિચારશું. મૂર્તિ હોય તો આ પ્રત્યક્ષ થઈ જાવ અમને, પણ એમાં કાંઈ માન્ય કરતા નથી એ વાત. એ પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમે વિચાર કરતા વિચાર થતા થતા હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ લખવાને બદલે. અર્થાત એમ જણાવવું હાલ યોગ્ય ભાષે છે. બીજા પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર અથવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે. આ સિવાય પણ લખી રાખજો, કંઈ વિચાર આવે પ્રશ્ન આવે તો. જેમાં મનાદી નિરોધ કરતા શરીરાદી વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચવન છે તે પત્ર કોઈ વાત લખી હશે એમણે, તો પત્ર વાંચ્યા વગર ખબર આમાં નથી ને. નથી ને. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. પૂર્વે આરાધેલી, આરાધેલી એટલે પોતે આચરણ કરીને બાંધેલા કર્મ, એવી ઉપાધિ એનું માત્ર નામ ઉપાધિ છે. અમને અહીં પ્રતિકૂળતા લાગે છે એવું નથી કહેતા, એનું નામ માત્ર ઉપાધિ છે એવી સમાધિ, જેનું નામ ઉપાધિ છે એવી અમારી તો સમાધિ છે તે ઉદયપણે વર્તે છે. એટલે અમારા ઉદયમાં અમને પૂરી સમાધિ છે એટલે ઉદયને હટાવતા નથી કે ઉદયમાં આકુળતા કરતા નથી. નામ માત્ર ઉપાધિ છે, બાકી અમને સમાધિ વર્તે છે. વાંચન શ્રવણ મનનનો હાલ ત્યાં યોગ કેવા પ્રકારનો બને છે, એટલે તમે સત્સંગ કેવા પ્રકારે ચાલે છે તમારે એમ પૂછાયું છે. આનંદ ઘન સ્મૃતિમાં આવે છે તે લખીને અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું એમ કરીને બે પદ લખ્યા છે. ઈણવિધિ પરખી મન વિશે રામી જીનવર ગુણ જે ગાવે, દિનબંધુની મહેર નજરથી આનંદ ઘન પદ પાવે, હો મલ્લીજીન સેવક કેમ અવગણીએ. એ પ્રકારે ઈન વિધિ એટલે એ પ્રકારે એ વિધિથી પરખીને ભગવાનને ઓળખીને અને જેનું મન વિશ્રામ પામે છે, શાંત થાય છે, આત્માને શાંતિ ભોગવે છે. જીનવર ગુણ જે ગાવે, જીનેન્દ્ર પરમાત્માના જે ગુણ ગાય છે, દીનબંધુની મહેર નજરથી કુદરતે એના એની એના ઉપર મહેરબાની કરી ગણાય, કૃપાગર કરી ગણાય, આનંદ ગંદ પદ પામે, એ પોતાના સ્વરૂપનું પદ પામશે, નિજ સ્વરૂપના પદને પામશે. દિનબંધુની મહેર નજરથી. દિનબંધુ આમ તો અન્ય મતમાં તો ભગવાનને દિનબંધુ કહે છે, ઈશ્વરને દિનબંધુ કહેવાય છે, પણ એનું હોનાર સારું છે એનો અહીંયા આમ અર્થ નીકળે છે કે ખરેખર ભાગશાળી જીવ છે, કે આનંદ ગણપતને પામશે એટલે એવો લાયક જીવ છે, એનો ભાગ્યશાળી જીવ છે. વચ્ચે એક પદ ઉપરનું નાખી દીધું, મહેન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. પછીનું એક પદ છે, જીન થઈ જીન વર્જે આરાધે તે સહી જીનવર હોવે રે, ભ્રંગી ઇલિકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે. જીન થઈ જીનવર જે આરાધે, જીન ભાવમાં આવીને, વિતરાગ ભાવમાં આવીને. જીન એટલે શું? સમ્યક પ્રકારે જેણે વિષય કષાયના પરિણામ ઉપર જીત મેળવી છે, વિજય મેળવ્યો છે તે જીન. એવા થઈને જે જીનવરને આરાધે છે તે જીનવર થઈ જાય છે, એ જીનવરને નું ધ્યાન ધરે છે. આરાધે એટલે જીનવરનું ધ્યાન ધરે છે, એ પોતે જ જીનવર થઈ જાય છે. કેવી રીતે? દ્રષ્ટાંત આપે છે, ભમરી જેમ ઈયળને છટકાવે તો ઈયળ ભમરી થઈ જાય છે. જગતમાં આ રીતે પ્રત્યક્ષ જોવામાં આવે છે કે ભમરીનું બચ્ચું ઈયળ જેવું હોય છે, એટલે પાંખ એને નથી આવી હોતી. આમ તો ઈયળ બે ઇન્દ્રિય છે ને ભમરી ત્રણ ઇન્દ્રિય છે, પણ એ વાત નથી અહીંયા. એટલે ઘણા એ રીતે જરાક નથી સમજાતું ઘણાને કે બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય કેવી રીતે થાય છે, પણ ભમરીનું બચ્ચું હોય છે ને પાંખ નથી આવીને ત્યારે એનું શરીર ઈયળ જેવું હોય છે. અમસ્તુ ભમરીના પાંખ કાઢી નાખો એટલે એનો ઈયળનો જ આકાર દેખાશે, મોટી ઈયળ હોય એવી જાડી. પાંચ પછી આવે એ ક્યારે આવે? એને ચટકાવે, એને ડંખ મારે. એવી અચ્છા એ બસ. હા એટલે બહુ ઝીણી પાતળી એને શરીર સાથે ચોંટેલી હશે, એને પાંખ ખુલવાની એક પ્રોસેસ હશે. જે ઈંડાને સેવે મરઘી તો અંદરથી મરઘી થઈ જાય ઈંડામાંથી, એવી રીતે. એવી રીતે જે જીનવર થઈને જીનને આરાધે છે, જે જીનવર જીન થઈને જીનવરનું ધ્યાન કરે છે એ જીનવર જેવો થઈ જાય છે. એ આનંદ ગંજીનું પદ છે, એ 393 થયું. 394 પત્રમાં જે આનંદ ગંજીનું પદ છે, યશો વિજયજીનું આ પદ છે, શું આઠ દ્રષ્ટિની સજ્જાઈ છે એમાં એક કાંતા દ્રષ્ટિ કરીને છે. કાંતા એટલે સ્ત્રી એમ નામ આપ્યા છે. આઠે દ્રષ્ટિમાં એક કાંતા દ્રષ્ટિ આપી છે. કાંતા દ્રષ્ટિ એટલે સ્ત્રીની દ્રષ્ટિ, સ્ત્રીની પતિ પ્રત્યેની કેવી દ્રષ્ટિ છે એનું વર્ણન કર્યું છે. એવી આત્માર્થી જીવની આત્મા પ્રત્યેની દ્રષ્ટિ થવી જોઈએ એમ, એ સમજાવવા માટે આ પદ એમણે લખ્યું છે. મૂળ વિષય લીધો છે હરિભદ્રાચાર્યનું, જે યોગ દ્રષ્ટિ સમુચ્ચય છે એમાં એ કાંતા દ્રષ્ટિનું પ્રકરણ છે આખું. એ પ્રકરણ ઉપરથી યશો વિજયજીએ પદ રચ્યું છે. એટલે મોક્ષાર્થી જીવની પારમાર્થિક રુચિ કેવી હોય છે એ રુચિના જુદા જુદા સ્ટેજ બતાવવા માટે આઠ સ્ટેજ લીધા છે અમે. અર્થ કરે છે, મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક બંધ. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થતાં પણ જેમ પતિવ્રતા સ્ત્રીનું મન, મહિલાનો અર્થ અહીંયા વખત મહિલાનો અર્થ સામાન્ય સ્ત્રીને પણ મહિલા કહેવાય, એવું નથી કે પતિવાળી હોય એને જ મહિલા કહેવાય, પણ અહીંયા આ અર્થ છે. પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિશે લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત, અહીંયા સમ્યક દ્રષ્ટિ કીધા છે, સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહીને સંસારના સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં જ્ઞાન સંબંધે શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ, તેને વિશે લીનપણે વર્તે છે. જ્ઞાની સંબંધે શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ, તેને વિશે લીનપણે વર્તે છે. એટલે મૂળમાં તો અમલાપણે જે દ્રષ્ટિ લીધી છે, મુમુક્ષુને લીધી છે, એ જ્ઞાની સંબંધે શ્રવણ કર્યો છે. પત્ર વાંચ્યા વગર ખબર આમાં નથી ને, નથી ને. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. પૂર્વે આરાધેલી, આરાધેલી એટલે પોતે આચરણ કરીને બાંધેલા કર્મ, એવી ઉપાધિ એનું માત્ર નામ ઉપાધિ છે. અમને અહીં પ્રતિકૂળતા લાગે છે એવું નથી કે એનું નામ માત્ર ઉપાધિ છે, એવી સમાધિ જેનું નામ ઉપાધિ છે એવી અમારી તો સમાધિ છે તે ઉદયપણે વર્તે છે. એટલે અમારા ઉદયમાં અમને પૂરી સમાધિ છે, એટલે ઉદયને હટાવતા નથી કે ઉદયમાં આકુળતા કરતા નથી, નામ માત્ર ઉપાધિ છે, બાકી અમને સમાધિ વર્તે છે. વાંચન શ્રવણ મનનનો હાલ ત્યાં યોગ કેવા પ્રકારનો બને છે, એટલે તમે સત્સંગ કેવા પ્રકારે ચાલે છે તમારે એમ પૂછાયું છે. આનંદગંજીના બે વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખીને અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. એમ કરીને બે પદ લીખ્યા છે. ઈણવિધિ પરખી મન વિશે રામે જિનવર ગુણ જે ગાવે, દિનબંધુની મહેર નજરથી આનંદ ઘન પદ પાવે, હો મલ્લીજીન સેવક કેમ અવગણીએ. એ પ્રકારે ઈન વિધિ એટલે એ પ્રકારે એ વિધિથી અને જેનું મન વિશ્રામ પામે છે, શાંત થાય છે, આત્માને શાંતિ ભોગવે છે, જીનવર ગુણ જે ગાવે, જીનેન્દ્ર પરમાત્માના જે ગુણ ગાય છે, દીનબંધુની મહેર નજરથી કુદરતે એના એની એના ઉપર મહેરબાની કરી ગણાય, કૃપાગર કરી ગણાય, આનંદ ગંધ પદ પામે, એ પોતાના સ્વરૂપનું પદ પામશે, નિજ સ્વરૂપના પદને પામશે. દીનબંધુની મહેર નજરથી, દીનબંધુ આમ તો અન્ય મતમાં તો ભગવાનને દીનબંધુ કહે છે, ઈશ્વરને દીનબંધુ કહેવાય છે, પણ એનું હુનર છે, એનો અહીંયા આમ અર્થ નીકળે છે કે ખરેખર ભાગશાળી જીવ છે, એ આનંદ ગણપતને પામશે, એટલે એવો લાયક જીવ છે, એનો ભાગ્યશાળી જીવ છે. વચ્ચે એક પદ ઉપરનું નાખી દીધું, મહેન મહિલાનું રે વાલા ઉપર બીજા કામ કરંત. પછીનું એક પદ છે, જીન થઈ જીન વર્જે આરાધે તે સહી જીનવર હોવે રે, ભ્રંગી ઇલિકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે. જીન થઈ જીનવર જે આરાધે, જીન ભાવમાં આવીને, વિતરાગ ભાવમાં આવીને. જીન એટલે શું? સમ્યક પ્રકારે જેણે પરિણામ ઉપર જીત મેળવી છે, વિજય મેળવ્યો છે તે જીન. એવા થઈને જે જીનવરને આરાધે છે તે જીનવર થઈ જાય છે. એ જીનવરને નું ધ્યાન ધરે છે, આરાધે એટલે જીનવરનું ધ્યાન ધરે છે, એ પોતે જ જીનવર થઈ જાય છે. કેવી રીતે? દ્રષ્ટાંત આપે છે. ભમરી જેમ ઈયળને છટકાવે તો ઈયળ ભમરી થઈ જાય છે. જગતમાં આ રીતે પ્રત્યક્ષ જોવામાં આવે છે કે ભમરીનું બચ્ચું ઈયળ જેવું હોય છે, એટલે પાંખ એને નથી આવી હોતી. આમ તો ઈયળ બે ઇન્દ્રિય છે ને ભમરી ત્રણ ઇન્દ્રિય છે, પણ એ વાત નથી અહીંયા. એટલે ઘણા એ રીતે જરાક નથી સમજાતું ઘણાને કે બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય કેવી રીતે થાય છે. પણ ભમરીનું બચ્ચું હોય છે ને પાંખ નથી આવીને, ત્યારે એનું શરીર ઈયળ જેવું હોય છે. આમ વસ્તુ ભમરીના પાંખ કાઢી નાખો એટલે એનો ઈયળનો જ આકાર દેખાશે, મોટી ઈયળ હોય એવી જાડી. પાંખ પછી આવે, એ ક્યારે આવે? એને ચટકાવે, એને ડંખ મારે, એવી રીતે એની મોટી કરે છે. અચ્છા, એમ જ. હા, એટલે બહુ ઝીણી પાતળી એને શરીર સાથે ચોંટેલી હશે, એને પાંખ ખુલવાની એક પ્રોસેસ હશે. જે ઈંડાને સેવે મરઘી તો અંદરથી મરઘી થઈ જાય ઈંડામાંથી, એવી રીતે. એવી રીતે જે જીનવર થઈને જીનને આરાધે છે, જે જીનવર જીન થઈને જીનવરનું ધ્યાન કરે છે એ જીનવર જેવો થઈ જાય છે. એ આનંદ ગંજીનું પદ છે. એ 393 થયું. 394 પત્રમાં જે આનંદ ગંજીનું પદ છે, યશો વિજયજીનું આ પદ છે. શું? આઠ દ્રષ્ટિની સજ્જાઈ છે, એમાં એક કાંતા દ્રષ્ટિ કરીને છે. કાંતા એટલે સ્ત્રી, એમ નામ આપ્યા છે. આઠે દ્રષ્ટિમાં એક કાંતા દ્રષ્ટિ આપી છે. કાંતા દ્રષ્ટિ એટલે સ્ત્રીની દ્રષ્ટિ, સ્ત્રીની પતિ પ્રત્યેની કેવી દ્રષ્ટિ છે એનું વર્ણન કર્યું છે. એવી આત્માર્થી જીવની આત્મા પ્રત્યેની દ્રષ્ટિ થવી જોઈએ, એમ એ સમજાવવા માટે આ પદ એમણે લખ્યું છે. મૂળ વિષય લીધો છે હરિભદ્રાચાર્યનું, જે યોગ દ્રષ્ટિ સમુચ્ચય છે એમાં એ કાંતા દ્રષ્ટિનું પ્રકરણ છે આખું. એ પ્રકરણ ઉપરથી યશો વિજયજીએ પદ રચ્યું છે. એટલે મોક્ષાર્થી જીવની પારમાર્થિક રુચિ કેવી હોય છે એ રુચિના જુદા જુદા સ્ટેજ બતાવવા માટે આઠ સ્ટેજ લીધા છે અમે. અર્થ કરે છે, મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક બંધ. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા સ્ત્રીનું મન, મહિલાનો અર્થ અહીંયા વખતે, મહિલાનો અર્થ સામાન્ય સ્ત્રીને પણ મહિલા કહેવાય. એવું નથી કે પતિવાળી હોય એને જ મહિલા કહેવાય, પણ અહીંયા આ અર્થ છે. પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિશે લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત, અહીં સમ્યક દ્રષ્ટિ કીધા છે, સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહીને સંસારના સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. નાની સંબંધે શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. એટલે મૂળમાં તો અમલાપણે દ્રષ્ટિ લીધી છે, મુમુક્ષુને લીધી છે. જ્ઞાની સંબંધે શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ. જ્ઞાની પ્રત્યે એનું ચિત્ત કેવું હોય છે કે જેવું સ્ત્રીનું ચિત્ત હોય છે પોતાના પતિ તરફ, એવું એનું મોક્ષાર્થીનું આત્માર્થનું ચિત્ત જ્ઞાની પ્રત્યે હોય છે તેને વિશેલીન પણ વર્તે છે. હવે આ દ્રષ્ટાંતની અંદર ભાવ કેવો લેવો છે એને વધારે ખોયેલો છે પોતે. સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. એમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. પુરુષનો સ્ત્રી પ્રત્યેનો નહીં, સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો જે પ્રેમ છે એની મુખ્યતા સંસારમાં પણ વિશેષપણે ગણવામાં આવી છે. એટલે એમ કેવું છે, પુરુષને જે સ્ત્રી પ્રત્યેની લાગણી ઓછી હોઈ શકે પણ સ્ત્રીને પુરુષ પ્રત્યેની લાગણી બહુ જ હોય છે એમ કેવું છે. શું? કેમ કે એને તો સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ બે છે. પુરુષને એટલી સુખ બુદ્ધિ છે પણ આધાર બુદ્ધિ નથી, અને ડબલ છે એટલે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. સામાન્ય સ્ત્રીનો લીધી પાછી એકદમ પતિવ્રતા સ્ત્રી લીધી, શું એનો સ્નેહ વધારે પ્રધાન ગણવામાં આવ્યો, પ્રધાનમાં પણ પ્રધાન ગણવામાં આવ્યો છે. હા, તે સ્નેહ એવો પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે, સિદ્ધાંતને બળવાનપણે બતાવવા માટે આ દ્રષ્ટાંત જેણે પકડ્યું છે, એવો સિદ્ધાંતકાર આ કાવ્યને વિશે સિદ્ધાંતકાર છે એ કહે છે કે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પ્રધાન ગણ્યો છે કે બીજા બધા ઘર સંબંધી અને બીજા પણ કામ કરતા છતાં તે પતિવ્રતા સ્ત્રી એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે અને ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે કેટલા ભાવ કાઢ્યા, પોતે પુરુષ છે, લખનાર પોતે પુરુષ છે, પણ સ્ત્રીના પતિ પ્રત્યેના પરિણમનમાં કેટલા ભાવ છે એ કાઢ્યા છે. એમણે અનુભવ જ્ઞાન કેટલું ઊંડું છે કે આ બધા ફિલિંગ સ્ટેજ છે. કે બીજા બધા ઘર સંબંધી અને ઘર સિવાય બીજાના પાડોશના કામ હોય, ગમે એના કામ હોય, કુટુંબના કામ હોય, ગમે તે કામ હોય, કોઈ સ્ત્રી તો સમાજનું પણ કામ કરતી હોય તો પણ કામ કરતા છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે રહે છે. પહેલી વાત લીનતાની એકાગ્રતાની લીધી છે, પછી એને એના પ્રતિ પ્રત્યે પ્રેમ છે, એનું સ્મરણ બહુ રહે છે અથવા વિસ્મરણ જ થતું નથી એમ કહેતો ચાલે, એનું ધ્યાન ત્યાં જ રહે છે અને એને જ ઈચ્છે છે, એની જ ઈચ્છા એને રહે છે. એટલા માટે પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યે છે. હજી શું કહે છે કે આ સ્નેહ છે ને એ જે સંસારનો સ્નેહ છે. કેમ કે જેવો ભાવ બદલી જશે એટલે વાત પૂરી, બીજા ભાવમાં એને ખબર નહીં હોય કે મારો પતિ કોણ હતો અને મેં કેટલા ભાવ એના પ્રત્યે કર્યા હતા, કેવા પરિણામ કર્યા હતા, બહુ મર્યાદિત છે એમ કેવું છે. અને અત્રે તો એ અસંસાર પ્રત્યે, સંસાર પ્રત્યે નહીં પણ અસંસાર પ્રત્યે, સંસારના બધા દુઃખો મટાડવાની જેનું લક્ષ્ય છે, હેતુ છે, એ કરવાને અર્થે, અસંસાર પ્રત્યે કરવાના અર્થે કહેવું છે. માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. એ કેવો એના માટે વાત લેશે કે જો સંસારિક પ્રેમ આવો છે તો અસંસારી પ્રેમ કેવો હોય, એમ કરીને એ વિષયને ખોલે છે અહીંયા. કે તે સ્નેહ તો પ્રતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ, કોને પ્રતિવ્રતાની જગ્યાએ કોને મૂક્યો, મુમુક્ષુને મૂક્યો. પેલા જ્ઞાનીનું સમ્યક દ્રષ્ટિની વાત લીધી, પણ મૂળ વાત મુમુક્ષુની છે એમાં. તે સ્નેહ તો પ્રતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ, જ્ઞાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશાદી ધર્મ, તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ, તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. એ મુમુક્ષુ જીવને કયું સ્ટેજ આપ્યું કે એ જીવ સંકિત સંબંધીની જે દ્રષ્ટિ છે એમાં કાંતા નામની એક દ્રષ્ટિ છે, એ સ્ટેજમાં એનો પ્રવેશ ગણીએ છીએ. કે એને જ્ઞાની પ્રત્યેનો જે ઉપદેશ સાંભળ્યો છે કે જ્ઞાની પ્રત્યે આવો ભાવ હોવો જોઈએ, આવો ભાવ હોવો જોઈએ, એ પરિણામમાં એ જીવ આવ્યો, એને કાંતા દ્રષ્ટિ પ્રગટ થઈ છે. એવા અર્થને વિશે પૂરિત એવા અર્થને વિશે પૂરિત એવા એ બે પદ છે. તે સ્નેહ તો પ્રતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ, જ્ઞાની સંબંધી શ્રવણ, એમ પ્રતિવ્રતા સ્ત્રીને કોઈ બીજો પુરુષ એના નજરમાં આવતો કોઈ નજરમાં નથી. એટલે શું થાય છે કે સંસાર પ્રત્યે પરિણામ એના ખલાસ થઈ ગયા. એક બાજુનો ઝુકાવ એટલો છે, અસંસાર પ્રત્યે છે એ ઝુકાવ, અને એની વિરુદ્ધ સંસારના પ્રત્યે પરિણામ છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ, વિભાવ ભાવમાં, ઉદય ભાવમાં રસ તમે મોળો પાડો. આ મોળો પાડવો ન પડે, મોળો પડી જાય. કેમ કે એનો એના પરિણામોમાં જ બીજી સાઈડ ઊભી થઈ ગઈ. એટલી બધી ભક્તિના આ બધા પ્રકાર, ભક્તિમાં આ બધા પ્રકાર ઊભા થયા, લીનપણે, ઈચ્છાપણે, પ્રેમપણે, સ્મરણપણે, એ જે લક્ષ્ય બધા લઈપણે, બીજા શબ્દો ઉમેરશે હજી તો. અસંસાર પ્રત્યે છે ને, એમાં શબ્દો ઉમેરશે હવે વિશેષ, અને ખોલવા માટે, એલોબરેટ કરવા માટે. તો એવું છે, એ મુમુક્ષુ કાંતા નામની દૃષ્ટિમાં પ્રવેશ કર્યો છે એને. જ્ઞાનીના ઉપદેશ પ્રત્યે છે, જ્ઞાની સંબંધી લીધી છે. શું? હા, જ્ઞાની પ્રત્યે. એટલે તો પછી ઉપદેશ પ્રત્યે હોય તો જ્ઞાની પ્રત્યે કેટલી હોય? તે સ્નેહ તો પ્રતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ, જ્ઞાની સંબંધી, જ્ઞાની સંબંધી, જ્ઞાનીના વિષયમાં શ્રવણ રૂપ જે ઉપદેશાદી ધર્મ, એ સંબંધમાં જે એને ઉપદેશ ધર્મ સાંભળ્યો છે કે આવો પ્રકાર હોવો જોઈએ, આવો પ્રકાર હોવો જોઈએ જ્ઞાનીના સંબંધમાં, તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. કેમ કે અહીં તો વ્યક્તિ છે ને, દ્રષ્ટાંતમાં વ્યક્તિ છે, સિદ્ધાંતમાં વ્યક્તિ છે. એટલે ઘણા એમ લે છે, ભાઈ એ તો ઉપદેશની વાત છે, જ્ઞાનીની વાત નથી, એમ લઈ લે છે ઘણા. સાંભળીને એને અંદર પરિણામો છે ને, શ્રવણરૂપ જે ઉપદેશ, પહેલાં તો કંઈ ખબર નહોતી, પછી ખબર પડી કે જ્ઞાની પ્રત્યેના પરિણામ આવા હોવા જોઈએ. એમ સાંભળ્યું ત્યારે ખબર પડે ને, એ ઉપદેશ સાંભળ્યો, સાંભળ્યો અને પરિણામો, એમ એમ કહ્યું છે. શ્રુત ધર્મે, શ્રુત ધર્મ ઉપરથી કર્યું, શ્રુત એટલે સાંભળેલો. એમ માત્ર, હા માત્ર, એટલે એમાં શું છે, સંકેત સંબંધી જે કાંતા દ્રષ્ટિ લીધી છે એનો અર્થ એમ કહેવા માંગે છે કે એને સંકેત થવાનું છે. આ જે કાંતા દ્રષ્ટિ છે એ સંકેતના અનુસંધાન વાળા પરિણામ છે. શું એનું ફળ આવશે? સંકેત આવશે. કેમ કે દર્શનમાં એને તોડે છે ને, અહીં શું તોડે છે? બીજેથી એટેચમેન્ટ છૂટી ગયું. કુટુંબ પરિવારમાં મારાપણું હતું, શરીરમાં મારાપણું હતું, શું એ બધું જે છે એ એકદમ ઢીલું પડી ગયું, નિરસપણું આવી ગયું. તો દર્શનમાં ગયો ને તો એને સંકેત સંબંધી જ અસર થયા ને, એમ કે છે. હા, પણ ત્યાં બહુ ટૂંકાણમાં છે, અહીંયા તો એને બહુ એલોબરેટ કરેલું છે. એ સુવિજી આખું પ્રકરણ લખ્યું છે બહુ મોટું, આના ઉપર તો ઘણું મોટું પ્રકરણ લખ્યું, સંસ્કૃત શ્લોકો કરેલા છે. અને એ યોગ, યોગ દ્રષ્ટિ સમુચ્ચયને સત્સૃતમાં મૂક્યું છે કૃપાળુદેવે. 20 શાસ્ત્રો દિગંબરના છે, એમાં એક એક આવડો 1900 દિગંબર શાસ્ત્રો છે ને, એક આવડો યોગ દ્રષ્ટિ સમુચ્ચય લીધો છે. તાત્વિક વાત છે ને, એટલે બહુ શરૂઆતમાંથી હરિભદ્રાચાર્ય એટલે શ્વેતાંબર સંપ્રદાયમાં પણ કોઈ કોઈ જીવો એવા થયા છે, જેમ કે આનંદ ગંગી હરિભદ્રાચાર્ય એ સૌ વિજયજી શરૂઆતમાં આ બાજુ હતા, પછી પાછા ફેર્યા છે, પાછળથી ફેર્યા. ફેર્યા પછી તો બહુ સમર્થ હતા એટલે નજર કેદમાં રાખી લીધા છે, ડભોઈના કિલ્લામાં પૂરી દીધા હતા અને બહાર કઢાઈને સંપ્રદાયને ઉઠલાવી નાખ્યા હતા. ગુરુદેવ પુરાણાને તો બહુ મોટો વિરોધ થયો, વિરોધ કર્યો, પેલાને પૂરી દીધા, એવું થયું. એટલે એવા પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતાએ એવા નામની સંકેત સંબંધી જે દ્રષ્ટિ એટલે રુચિ, તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. એવા અર્થને વિશે પૂરિત એવા એ બે પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે, તે પદ છે તો ભક્તિ પ્રધાન છે. તથાપિ તે પ્રકારે ગૂઢ આશયને જીવનું નિધિધ્યાસન ન થાય તો પછી જ બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાસે છે, તેમ શ્રુત ધર્મે મને દ્રઢ રહે, જ્ઞાન પ્રધાનતા પાસે છે, વાસે છે. અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાધ થવાને અર્થે, એટલે તેમાં જ્ઞાન પ્રધાનતા ન થવાને અર્થે, જો ઉપદેશ શબ્દ આવ્યો છે ને, એટલે શ્રુત ધર્મે મને દ્રઢ રહે, જ્ઞાન પ્રધાનતાને બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. કેવા આશયથી પત્ર લખ્યો છે ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદી દોષ સુગમપણે વિલય થાય છે એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. જ્ઞાન પ્રધાનતામાં એવું ન થાય, જ્યારે ભક્તિ પ્રધાનતામાં સ્વચ્છંદ મટે છે એમ કે છે. છે તો જરા વિસ્તારવાળો વિષય છે, પણ એમણે એ 395માં પાછો એક પત્ર લીધો છે, એમાં જો લખ્યું છે 341 પેજમાં, તે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે એવો જે ધર્મ, તેમાં સર્વ બીજા